એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે દેખાતી નથી પણ આપણા જીવન પર શું કહેવાય રાજ કરે છે, વાયરસની દુનિયા.
બિલકુલ. અને આ સફરમાં આપણી સાથે છે ડોરોથી એચ ક્રોફર્ડના બે મહત્વના પુસ્તકો, વાયરસીસ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને એમનું બીજું પુસ્તક વાયરસીસ. આ પુસ્તકો આપણને આ સૂક્ષ્મ પણ અત્યંત શક્તિશાળી અસ્તિત્વને સમજવામાં ખૂબ મદદ કરશે.
હા, અને આ વિષય આજે બહુ જ જરૂરી છે. તાજેતરની જે મહામારીઓ આવી એણે આપણને વાયરસની તાકાતનો અનુભવ કરાવ્યો છે, પણ આ પુસ્તકો એનાથી પણ આગળ જાય છે, નહીં?
સાચી વાત. એ માત્ર બીમારી ફેલાવનારા નથી. લેખિકા સમજાવે છે કે પૃથ્વી પર જીવનના ઉત્ક્રાંતિમાં, એટલે કે ઇવોલ્યુશનમાં, વાયરસનો બહુ મોટો હાથ છે. એ પાયાના ચાલક બળ છે.
આ સમજવું ખરેખર રસપ્રદ છે. તો આ લેખિકા વિશે થોડું જણાવશો, ડોરોથી એચ ક્રોફર્ડ?
જરૂર. ડોરોથી ક્રોફર્ડ એ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં મેડિકલ માઇક્રોબાયોલોજીના એમેરિટસ પ્રોફેસર છે અને રોયલ સોસાયટી ઓફ એડિનબર્ગ જેવી જે પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે એના ફેલો પણ છે.
ઓ, એટલે એમનું સંશોધન તો ઊંડું હશે જ, પણ એમની ખાસ વાત શું છે? એમનો દ્રષ્ટિકોણ કેમ અલગ પડે છે?
એમની ખાસ વાત એ છે કે, એટલે એમની પાસે બેવડી કુશળતા છે. એક તરફ એપ્સ્ટાઇન બાર વાયરસ, પેલો EBV, અને કેન્સર પર એમનું ઊંડું સંશોધન છે, અને બીજી તરફ વિજ્ઞાનની જે જટિલ વાતો હોય એને સામાન્ય લોકો સમજી શકે એ રીતે સરળતાથી કહેવાની એમની કલા ગજબની છે.
અચ્છા.
એ વાયરસને ખાલી રોગ ફેલાવનાર તરીકે નથી જોતા, પણ આખી ઇકોસિસ્ટમ અને ઉત્ક્રાંતિમાં એમની શું ભૂમિકા છે એ મોટા પરિપ્રેક્ષ્યમાં જુએ છે.
એટલે વૈજ્ઞાનિક ચોકસાઈ પણ ખરી અને સમજવામાં સરળ પણ.
સરસ. તો આ પુસ્તકોનો મુખ્ય વિચાર શું છે? સેન્ટ્રલ આઈડિયા ક્રોફર્ડનો મુખ્ય મુદ્દો એ છે કે વાયરસ, ભલે એમની રચના એકદમ સિમ્પલ હોય, પણ પૃથ્વી પર જીવનના વિકાસમાં, એટલે આપણા માનવ ઉત્ક્રાંતિ સહિત, એમણે બહુ જ પાયાનો અને ઊંડો પ્રભાવ પાડ્યો છે. એ માત્ર પ્રોબ્લેમ ક્રિએટ નથી કરતા, પણ જીવનને ઘડનારા પણ છે.
ઓહો, આ તો આપણી જે સામાન્ય સમજ છે વાયરસ વિશેની એને સીધો પડકાર ફેંકે છે. પુસ્તકનો હેતુ શું છે મુખ્યત્વે?
હેતુ છે આપણને વાયરસની સાચી ઓળખાણ કરાવવાનો. જુઓ, વાયરસ શું છે, કઈ રીતે કામ કરે છે, ગુણન કઈ રીતે પામે છે, કઈ રીતે ફેલાય છે,
આપણું શરીર કેવી રીતે લડે છે એમની સામે.
બરાબર. અને સૌથી અગત્યનું, આખી ઇકોસિસ્ટમમાં, ઉત્ક્રાંતિમાં એમનું યોગદાન શું છે. પુસ્તક આપણને પેલી વાયરસ એટલે દુશ્મનવાળી માનસિકતામાંથી બહાર લાવે છે. એમને જીવનના એક ડાયનેમિક, જરૂરી ભાગ તરીકે જોવાનું શીખવે છે.
અને પેલી વાત પણ ખરી કે વાયરસ અને યજમાન વચ્ચેનો જે સંઘર્ષ છે એ જ ઉત્ક્રાંતિનો એક એન્જિન છે. ચલો અહીંથી થોડા વધુ ઊંડા ઉતરીએ. પહેલો સવાલ, આખરે આ વાયરસ છે શું? એ સજીવ છે, નિર્જીવ છે?
આ બહુ જ મહત્વનો સવાલ છે, અને ક્રોફર્ડ બહુ સરસ રીતે સમજાવે છે. વાયરસ એ શું કહેવાય, સજીવ અને નિર્જીવની બોર્ડર પર છે. એ પોતાની રીતે કશું જ નથી કરી શકતા, જીવી પણ ના શકે. હા, ગુણન પામવા માટે, એટલે કે પોતાની નકલો બનાવવા માટે, એમને કોઈક યજમાન કોષની અંદર જવું જ પડે. એના વગર એમનું અસ્તિત્વ નથી. એટલે જ એમને ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ કહે છે.
ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ, એટલે કે ફરજિયાતપણે કોષની અંદર રહેતો પરોપજીવી.
બરાબર. બહારે માત્ર એક નિષ્ક્રિય કણ છે. જીવવા માટે બીજાના ઘરની, એટલે કે કોષની જરૂર પડે જ.
અચ્છા, તો એમની બનાવટ કેવી હોય છે? તમે કહ્યું એમ બહુ જ સિમ્પલ.
એકદમ સિમ્પલ. મુખ્યત્વે બે જ વસ્તુ હોય. એક તો એમનું જનીન દ્રવ્ય, જે કાં તો DNA હોય અથવા RNA હોય, અને એની ફરતે પ્રોટીનનું એક કવચ હોય રક્ષણ માટે. એને કેપ્સિડ કહેવાય.
હા, કેપ્સિડ સાંભળ્યું છે.
બસ. અને અમુક વાયરસમાં આ કેપ્સિડની બહાર પણ એક ચરબીનું પડ હોય છે, લિપિડ એન્વેલોપ, જે એ યજમાન કોષમાંથી જ લે છે. કદમાં તો એટલા નાના કે વાત જ ના પૂછો, બેક્ટેરિયા કરતાં પણ ઘણા નાના.
એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વગર દેખાય જ નહીં.
બિલકુલ. પણ એમની વિવિધતા જુઓ તો ગજબની છે. એ દરેક પ્રકારના જીવને ચેપ લગાડી શકે છે. બેક્ટેરિયા, છોડ, પ્રાણીઓ બધાને.
ક્રોફર્ડની પેલી મજાની વ્યાખ્યા યાદ આવી ગઈ, પ્રોટીનમાં લપેટાયેલા ખરાબ સમાચારનો ટુકડો. પણ આ ખરાબ સમાચારનો ટુકડો પોતાની નકલો બનાવે કઈ રીતે? એનું જીવનચક્ર કેવું હોય છે?
આખી પ્રોસેસ, જે વાયરલ જીવનચક્ર કહેવાય, એ ખરેખર અદ્ભુત છે.
આપણે ટૂંકમાં સમજીએ તો
પહેલું સ્ટેપ છે જોડાણ. વાયરસ યજમાન કોષની સપાટી પર ચોક્કસ જગ્યાએ ચોંટી જાય છે,
જાણે ચાવી તાળામાં બંધ બેસે એમ.
બરાબર. પછી બીજું સ્ટેપ છે પ્રવેશ. એ કોષની અંદર દાખલ થાય છે. પછી અનાવરણ, એટલે પોતાનું પેલું પ્રોટીન કવચ ઉતારીને જનીન દ્રવ્ય મુક્ત કરે છે.
ઓકે, પછી?
પછી સૌથી મહત્વનું સ્ટેપ, એ યજમાન કોષની જ મશીનરીનો, એની ફેક્ટરીનો ઉપયોગ કરીને પોતાના ભાગો, એટલે કે નવું જનીન દ્રવ્ય અને નવા પ્રોટીન બનાવવા માંડે છે. એ જાણે કોષને હાઇજેક કરી લે છે.
બાપરે.
હા. પછી પાંચમું સ્ટેપ છે સંયોજન. આ નવા બનેલા ભાગો જોડાઈને નવા વાયરસ બને છે. અને છેલ્લું સ્ટેપ મુક્તિ. આ નવા વાયરસ કોષમાંથી બહાર નીકળે છે, ક્યારેક કોષને તોડીને તો ક્યારેક એની સપાટી પરથી કડી ફૂટે એમ, બડિંગ દ્વારા.
આમાં ડીએનએ વાયરસ અને આરએનએ વાયરસની રીતમાં કંઈ ફેર હોય છે? પેલો એચઆઈવી જેવો રેટ્રોવાયરસ, એની વાત ખાસ થતી હોય છે?
હા, થોડો ફેર હોય છે. ખાસ કરીને એચઆઈવી જેવા જે રેટ્રોવાયરસ છે, જે આરએનએ વાયરસ છે, એમની પાસે એક ખાસ એન્ઝાઇમ હોય છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ.
રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એ શું કરે?
એ વાયરસના આરએનએમાંથી ડીએનએ બનાવે છે, ઉલટી પ્રક્રિયા. અને પછી આ વાયરલ ડીએનએ યજમાન કોષના પોતાના ડીએનએ સાથે જોડાઈ જાય છે.
ઓ, એટલે એ આપણા જ જીનોમનો ભાગ બની જાય.
બરાબર. અને એટલે જ એચઆઈવી જેવા વાયરસને શરીરમાંથી સંપૂર્ણપણે કાઢવા આટલા મુશ્કેલ બને છે, કારણ કે એ તો આપણા કોષના બ્લુ પ્રિન્ટમાં જ સંતાઈ જાય છે. આખી પ્રક્રિયા એમની કાર્યક્ષમતા બતાવે છે, ઓછામાં ઓછી જરૂરિયાત અને યજમાનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ.
સમજાયું. તો વાયરસ કોષમાં ઘૂસ્યો, નકલો બનાવી લીધી, હવે એ શરીરમાં ફેલાય કઈ રીતે અને એક શરીરમાંથી બીજા શરીરમાં કેવી રીતે જાય?
ફેલાવવાની ઘણી રીતો છે. શરદી ફ્લૂ જેવા વાયરસ હવા દ્વારા ફેલાય, પોલિયો જેવા પાણી કે ખોરાકથી, મળ મૌખિક માર્ગે, એચઆઈવી લોહીથી કે જાતીય સંપર્કથી, એચપીવી જાતીય સંપર્કથી, ડેન્ગ્યુ જેવા વાયરસ મચ્છર જેવા વાહકોથી ફેલાય.
અને આપણું શરીર એને રોકવાનો પહેલો પ્રયાસ ક્યારે કરે? કોઈ પહેલી ડિફેન્સ લાઇન હોય છે?
હા, બિલકુલ. એ છે આપણી જન્મજાત રોગ પ્રતિકારક શક્તિ, એટલે કે ઇનેટ ઇમ્યુનિટી. આ એક સામાન્ય નોન સ્પેસિફિક રક્ષણ છે. એમાં આપણી ચામડી જેવો ભૌતિક અવરોધ આવે, પેટનો એસિડ જેવો રાસાયણિક અવરોધ આવે. ઇન્ટરફેરોન. જ્યારે કોઈ કોષને વાયરસનો ચેપ લાગે ત્યારે એ ઇન્ટરફેરોન નામના સિગ્નલ મોકલે છે. આ સિગ્નલ આસપાસના તંદુરસ્ત કોષોને ચેતવણી આપે છે કે ભાઈ, દુશ્મન આવી ગયો છે, તૈયાર થઈ જાઓ.
અચ્છા, એટલે એ એલાર્મ સિસ્ટમ જેવું થયું. આ તો થઈ પહેલી લાઇન ઓફ ડિફેન્સ. પણ જ્યારે વાયરસ આ બધું પેદીને અંદર આવી જાય ત્યારે આપણી સ્પેશિયલ ફોર્સ કેવી રીતે કામ કરે છે? પેલી એડેપ્ટિવ ઇમ્યુનિટી.
બરાબર કહ્યું. આ છે અનુકૂલનશીલ રોગ પ્રતિકારક શક્તિ, એટલે કે એડેપ્ટિવ ઇમ્યુનિટી. એની ખાસિયત શું છે? એક તો એ વિશિષ્ટ છે, એટલે કે ચોક્કસ વાયરસને ઓળખીને એની સામે જ લડે છે. અને બીજું, એની પાસે યાદશક્તિ છે.
યાદશક્તિ?
હા.
એટલે એ વાયરસને યાદ રાખે છે?
હા. એકવાર જે વાયરસ સામે લડી હોય એને યાદ રાખે, એટલે જો એ જ વાયરસ ફરી હુમલો કરે તો શરીર બહુ ઝડપથી અને અસરકારક રીતે એનો સામનો કરી શકે. આ જ સિદ્ધાંત પર રસી કામ કરે છે. એ આપણી આ યાદશક્તિને ટ્રેન કરે છે.
સરસ. તો આ એડેપ્ટિવ સિસ્ટમમાં કોણ કોણ હોય છે, કયા સૈનિકો હોય છે?
એવા મુખ્યત્વે બે પ્રકારના સૈનિકો છે, એટલે કે બે શાખાઓ છે. એક છે બી કોષો. આ બી કોષો એન્ટીબોડીઝ નામના હથિયાર બનાવે છે. એન્ટીબોડીઝ એટલે નાના પ્રોટીન જે લોહીમાં ફરે અને કોષની બહાર જે વાયરસ ફરતા હોય એમને પકડી પાડે, નિષ્ક્રિય કરી દે.
ઓકે. અને બીજી શાખા?
બીજી શાખા છે ટી કોષોની. એમાં પાછા બે મુખ્ય પ્રકાર. એક છે હેલ્પર ટી કોષો. એ આખી લડાઈના કમાન્ડર જેવા છે, સંકલન કરે છે. અને બીજા છે સાયટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ્સ, ટૂંકમાં સીટીએલ્સ.
સીટીએલ્સ એ શું કરે?
એમનું કામ બહુ જ મહત્વનું છે. એ આપણા જ એવા કોષોને ઓળખી કાઢે છે જેની અંદર વાયરસ ઘૂસી ગયો હોય અને એ ચેપગ્રસ્ત કોષોનો નાશ કરી નાખે છે. જેથી અંદર છુપાયેલો વાયરસ વધુ ફેલાઈ ન શકે.
બાપરે, એટલે આપણું શરીર પોતાના જ કોષોને મારી નાખે છે વાયરસને રોકવા માટે? હા
હા, જરૂર પડે તો એ કરવું પડે. એ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહેવાય. એટલે કેટલાક સૈનિકો એન્ટીબોડીઝ બહાર લડે છે અને કેટલાક સીટીએલ્સ ઘરની અંદર ઘૂસેલા દુશ્મનને સાફ કરે છે.
ગજબની સિસ્ટમ છે. પણ બધા વાયરસ શું એક સરખી રીતે જ વર્તે છે શરીરમાં, કે એમની પણ અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે, એમની જીવનશૈલી જુદી હોય?
હા, બહુ જુદી હોય છે. ક્રોફર્ડ મુખ્યત્વે બે પ્રકારની જીવનશૈલીઓ વર્ણવે છે. પહેલી છે તીવ્ર ચેપ અથવા હિટ એન્ડ રન સ્ટ્રેટેજી.
હિટ એન્ડ રન એટલે
વાયરસ ઝડપથી શરીરમાં આવે, ગુણન પામે, આપણને બીમાર પાડે અને પછી આપણી રોગ પ્રતિકારક શક્તિ એને કાઢી નાખે, અથવા તો એ ઝડપથી બીજા કોઈ યજમાનમાં જતો રહે. શરદી, ફ્લૂ આ બધા એના ઉદાહરણ છે.
ઓકે, અને બીજો પ્રકાર?
બીજો પ્રકાર છે સતત ચેપ અથવા સ્ટે એન્ડ ફાઇટ સ્ટ્રેટેજી. આ વાયરસ શરીરમાં લાંબા સમય સુધી રહે છે, હાર નથી માનતા.
એમાં પણ પ્રકાર હશે ને?
હા, એમાં મુખ્યત્વે બે પેટા પ્રકાર છે. એક છે ક્રોનિક ચેપ. આમાં વાયરસ શરીરમાં સતત પણ ધીમી ગતિએ બનતો રહે છે. હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, HIV આ બધા ક્રોનિક ચેપના ઉદાહરણ છે.
અને બીજો પેટા પ્રકાર?
એ છે લેટન્ટ ચેપ. આમાં વાયરસ શરીરમાં દાખલ થયા પછી નિષ્ક્રિય થઈ જાય છે, છુપાઈ જાય છે, અને પછી વર્ષો પછી જ્યારે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે એ ફરીથી સક્રિય થઈ શકે છે.
અચ્છા, એવું પણ બને? દાખલા તરીકે
હર્પીસ વાયરસ, જે પહેલાં અછબડા કરે, પછી શરીરમાં છુપાઈ જાય અને વર્ષો પછી શિંગલ્સ તરીકે બહાર આવે. પેલો એબસ્ટીન બાર વાયરસ EBV પણ લેટન્ટ રહી શકે છે.
તમે શરૂઆતમાં વાત કરી હતી કે EBV અને કેન્સર વચ્ચે સંબંધ છે. શું બીજા વાયરસ પણ કેન્સર માટે જવાબદાર હોઈ શકે?
હા, કેટલાક વાયરસ એવા છે જેમને ઓન્કોવાયરસ કહેવાય છે. એ પોતે સીધું કેન્સર નથી કરતા, પણ અમુક પ્રકારના કેન્સર થવાનું જોખમ વધારી દે છે.
કયા કયા વાયરસ અને કેવી રીતે?
જેમ કે હ્યુમન પેપિલોમા વાયરસ HPV, સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર સાથે જોડાયેલો છે. હિપેટાઇટિસ બી અને સી વાયરસ લીવર કેન્સરનું જોખમ વધારે છે. EBV પણ અમુક પ્રકારના લિમ્ફોમા સાથે સંકળાયેલો છે.
પણ એવું કઈ રીતે બને? વાયરસ કેન્સર કઈ રીતે પ્રેરે?
એની મુખ્ય બે રીત છે. એક, એ વાયરસ યજમાન કોષના DNAમાં એવી રીતે પડી જાય કે કોષના વિભાજનનું જે સામાન્ય નિયંત્રણ હોય એ ખોરવાઈ જાય.
ઓ.
અથવા બીજી રીત એ છે કે વાયરસ પોતે જ એવા પ્રોટીન બનાવે જેને ઓન્કોપ્રોટીન કહેવાય, જે કોષને અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામવા માટે ઉત્તેજિત કરે.
આ તો ગંભીર વાત કહેવાય, પણ આમાં કોઈ સારી વાત, કોઈ ઉપાય?
હા, સારી વાત એ છે કે હવે આપણી પાસે HPV સામે રસી ઉપલબ્ધ છે. આ રસી HPVના ચેપને રોકે છે અને તેથી સર્વાઇકલ કેન્સર જેવા સંબંધિત કેન્સરને પણ મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે. આ એક મોટી સફળતા છે.
બરાબર, આ તો થયા જાણીતા વાયરસ અને એમની અસરો. પણ આપણે COVID-19 જેવી મહામારી જોઈ. આવા નવા વાયરસ અચાનક ક્યાંથી આવી જાય છે?
જો, મોટાભાગના જે નવા વાયરસ માણસોમાં જોવા મળે છે એ ખરેખર કંઈ સાવ નવા નથી હોતા. એ મોટાભાગે પ્રાણીઓમાં વર્ષોથી રહેતા હોય છે.
પ્રાણીઓમાં?
હા, અને કોઈક કારણોસર એ પ્રાણીઓમાંથી માણસોમાં આવી જાય છે. આ પ્રક્રિયાને ઝૂનોસિસ કહેવાય છે.
ઝૂનોસિસ. ઓકે, કયા કયા વાયરસ આ રીતે આવ્યા છે?
ઘણા બધા. HIV વાંદરાઓમાંથી આવ્યો, ઇબોલા ચામાચીડિયામાંથી, SARS, MERS અને આપણો COVID-19 પણ મોટે ભાગે ચામાચીડિયા કે અન્ય પ્રાણીઓમાંથી જ આવ્યાનું મનાય છે.
પણ આવું થાય કેમ છે? પ્રાણીઓના વાયરસ માણસમાં કેમ કૂદી પડે છે? શું આમાં આપણો પણ કંઈ વાંક છે?
ઘણો બધો વાંક કહી શકાય. આપણે જંગલો કાપી રહ્યા છીએ, વનનાશ, શહેરોનો વિસ્તાર વધારી રહ્યા છીએ, શહેરીકરણ, દુનિયાભરમાં મુસાફરી વધી ગઈ છે. આ બધાને કારણે માણસો અને જંગલી પ્રાણીઓ વચ્ચેનો સંપર્ક વધી રહ્યો છે. અને એનાથી વાયરસને એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં કૂદવાની તક મળે છે. સાથે સાથે વાયરસ પોતે પણ સતત બદલાતા રહે છે. એમના જનીન દ્રવ્યમાં ફેરફાર, મ્યુટેશન થતા રહે છે.
ખાસ કરીને RNA વાયરસમાં આ ફેરફાર ઝડપી હોય છે એમ કહેવાય છે.
બરાબર. અને ઇન્ફ્લુએન્ઝા જેવા વાયરસમાં તો એન્ટીજેનિક શિફ્ટ જેવી મોટી ઘટના પણ બને છે, જેમાં બે અલગ અલગ વાયરસ ભેગા મળીને એક તદ્દન નવો જ સ્ટ્રેઇન બનાવી દે. જેની સામે આપણી વસ્તીમાં કોઈ રોગપ્રતિકારક શક્તિ જ ન હોય અને એ પછી મોટી મહામારી સર્જી શકે છે.
એટલે કે નવી મહામારીઓ એ માત્ર સંયોગ નથી, એ એક શું કહેવાય, ઇકોલોજિકલ અનિવાર્યતા જેવી છે, આપણી પ્રવૃત્તિઓ અને વાયરસના ઉત્ક્રાંતિનું પરિણામ છે.
હા, અને એટલે જ આપણે સતર્ક રહેવાની અને તૈયારી રાખવાની જરૂર છે.
તો પછી આપણી પાસે બચાવ માટે શું છે? આપણે આ વાયરસ સામે લડી કઈ રીતે શકીએ?
સૌથી શક્તિશાળી હથિયાર તો રસીકરણ જ છે. આપણે આગળ વાત કરી એમ રસી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને તાલીમ આપે છે, પેલી યાદશક્તિ કેળવે છે.
શીતળા જેવો ભયંકર રોગ દુનિયામાંથી નાબૂદ થઈ ગયો એ રસીકરણને કારણે જ ને?
બિલકુલ, એ રસીકરણની સૌથી મોટી સિદ્ધિ છે. અને હર્ડ ઇમ્યુનિટીનો ખ્યાલ પણ મહત્વનો છે. જ્યારે સમાજના મોટાભાગના લોકો રસી લઈ લે ત્યારે વાયરસને ફેલાવાની તક ઓછી મળે છે. અને જે લોકો રસી નથી લઈ શક્યા, દાખલા તરીકે નબળી રોગપ્રતિકારક શક્તિવાળા, એમને પણ આડકતરું રક્ષણ મળે છે.
રસી સિવાય બીજું શું? દવાઓ?
હા, બીજો ઉપાય છે એન્ટીવાયરલ દવાઓ, પણ એ બનાવવી થોડી મુશ્કેલ છે.
કેમ મુશ્કેલ?
કારણ કે વાયરસ તો આપણા પોતાના જ કોષોની અંદર રહીને આપણી જ મશીનરી વાપરીને ગુણન પામે છે. એટલે એવી દવા બનાવવી પડે જે વાયરસને તો રોકે પણ આપણા કોષોને ઓછામાં ઓછું નુકસાન કરે. એ બહુ અઘરું છે.
છતાં કેટલીક સફળ દવાઓ બની છે ને?
હા ચોક્કસ, હર્પીઝ માટે એસાઇક્લોવીર છે, એચઆઈવી માટે એઆરટી એન્ટીરેટ્રોવાયરલ થેરપી છે, જેને એચઆઈવીને એક જીવલેણ રોગમાંથી મેનેજ કરી શકાય તેવી ક્રોનિક સ્થિતિમાં ફેરવી નાખ્યો છે. પણ હજુ ઘણા વાયરલ રોગો માટે અસરકારક દવાઓ નથી.
એટલે રસી અને દવાઓ સિવાય જાહેર આરોગ્યના પગલાં પણ જરૂરી છે.
અત્યંત જરૂરી, જેમ કે સ્વચ્છતા, દેખરેખ, સર્વેલન્સ, ક્વોરન્ટાઇન અને આંતરરાષ્ટ્રીય સહકાર. કારણ કે વાયરસ કોઈ સરહદ જોતા નથી.
સાચી વાત છે. તો આ આખી ચર્ચા અને ક્રોફોર્ડના પુસ્તકોમાંથી આપણે કયા મુખ્ય સંદેશા કે થીમ તારવી શકીએ જે આપણને વાયરસને એક નવી જ નજરથી જોવામાં મદદ કરે?
મને લાગે છે પેલો મુદ્દો છે પેલો સરળતા અને જટિલતાનો વિરોધાભાસ. વાયરસની રચના જુઓ તો કેટલી સાદી, પણ યજમાન સાથેની એમની ક્રિયાપ્રતિક્રિયા અને એની અસરો કેટલી જટિલ.
હા, જાણે નાની વસ્તુ પણ મોટો પ્રભાવ પાડી શકે. બીજું શું?
બીજું, સહઉત્ક્રાંતિની હથિયાર દોડ. વાયરસ અને યજમાન વચ્ચેનો આ લાખો વર્ષોનો સંઘર્ષ એ સતત ચાલતી બાયોલોજિકલ આર્મ્સ રેસ જેવું છે, અને એના કારણે જ બંનેનો વિકાસ થાય છે. રોગપ્રતિકારક શક્તિ વિકસે છે, વાયરસ નવા રસ્તા શોધે છે. આ આપણા જીવનમાં પણ દેખાય છે ને, સ્પર્ધાને અનુકૂલન.
બરાબર. ત્રીજો મુદ્દો મને એ લાગ્યો કે વાયરસ એક સામાજિક અને ઐતિહાસિક શક્તિ પણ છે. મોટી મહામારીઓએ ઇતિહાસ બદલી નાખ્યો છે. 1918નો સ્પેનિશ ફ્લૂ હોય કે એચઆઈવી એઇડ્સ હોય, સમાજ પર એમની ઊંડી અસર પડી છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, વાયરલ ઉદ્ભવની અનિવાર્યતા. નવા વાયરસનો ખતરો હંમેશા રહેવાનો જ છે, અને એ આપણી માનવ પ્રવૃત્તિઓ અને પર્યાવરણીય ફેરફારો સાથે જોડાયેલો છે, એટલે આપણે વધારે જવાબદાર બનવું પડશે.
પાંચમો મુદ્દો આશાનો છે, વૈજ્ઞાનિક હસ્તક્ષેપનો વિજય. રસી અને એન્ટીવાયરલ દવાઓ એ માનવ બુદ્ધિ અને વિજ્ઞાનની પ્રગતિ દર્શાવે છે. આપણે સમસ્યાઓનો ઉકેલ શોધી શકીએ છીએ.
અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો કહીશ, વાયરસનો દ્વિસ્વભાવ. એમને ખાલી દુશ્મન તરીકે ના જોવા જોઈએ. હા, એ રોગ કરે છે, પણ એમના કેટલાક ફાયદાકારક પાસા પણ હોઈ શકે છે. જેમ કે બેક્ટેરિયોફેજ એવા વાયરસ જે બેક્ટેરિયાને મારે છે, અથવા જનીન થેરપીમાં વાયરસનો ઉપયોગ થાય છે.
હા, એટલે કોઈ પણ વસ્તુને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટમાં ન જોવી જોઈએ. પુસ્તકોમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા કેટલાક વિચારો પર વાત કરીએ, જેમ કે આ એક.
કયું?
વાયરસ પરોપજીવી મિનિમલિઝમનું પ્રતીક છે. તે માત્ર પોતાની પ્રતિકૃતિ માટેની સૂચનાઓનો સમૂહ છે, જે જીવનની સમગ્ર મશીનરીને તે જે કોષ પર આક્રમણ કરે છે તેના પર છોડી દે છે. આ શું કહેવા માંગે છે?
આ એમની કાર્યક્ષમતા બતાવે છે. એકદમ ઓછા સાધનો સાથે બીજાના સંસાધનો વાપરીને પોતાનું કામ કઢાવી લેવું, એકદમ મિનિમલિસ્ટ ડિઝાઇન અને યજમાન પર સંપૂર્ણ નિર્ભરતા.
બીજો એક વિચાર છે સહ ઉત્ક્રાંતિ વિશે. વાયરસ અને તેના યજમાન વચ્ચેનો સંબંધ એક શાશ્વત ઉત્ક્રાંતિની હથિયાર દોડ છે, જે લાખો વર્ષોથી બંનેના જીનોમને આકાર આપી રહી છે.
હા, આ એ જ વાત છે કે આ સંઘર્ષ સ્થિર નથી, એ સતત ચાલતો રહે છે, અને એનાથી જ બંને બદલાતા રહે છે, વિકસતા રહે છે. આ જૈવ વિવિધતાનું એક કારણ પણ છે.
અને નવા વાયરસના ઉદ્ભવ વિશે આ વાક્ય ખરેખર આંખ ખોલનારું છે. નવી મહામારીનો ઉદ્ભવ એ કોઈ આકસ્મિક દુર્ઘટના નથી, પરંતુ વાયરલ ઉત્ક્રાંતિ અને કુદરતી જગતમાં માનવ વિસ્તરણના ટકરાઓ દ્વારા સંચાલિત એક ઇકોલોજિકલ અનિવાર્યતા છે.
બરાબર. આ આપણને યાદ અપાવે છે કે આ ઘટનાઓ પાછળ કારણો છે, અને એ કારણો મોટાભાગે માનવ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. એટલે તૈયારી રાખવી જરૂરી છે. એ કોઈ અચાનક આવેલી આફત નથી હોતી.
એક વિચાર રસીકરણના મહત્વ પર પણ છે. રસીકરણ ચેપી રોગો પર માનવતાનો સૌથી મોટો વિજય છે, જે દુશ્મનની રણનીતિને સમજવાની અને સામૂહિક પ્રતિરક્ષાની દિવાલ બનાવવા માટે તેનો ઉપયોગ કરવાની આપણી ક્ષમતાનો પુરાવો છે.
સાચી વાત. રસી એ વિજ્ઞાનની શક્તિ અને સામૂહિક પ્રયાસનું પ્રતીક છે.
અને છેલ્લે આ એક વિચાર જે ખરેખર ચોંકાવનારો લાગે. વાયરસ વિના આપણે જાણીએ છીએ તેવું જટિલ જીવન અસ્તિત્વમાં ન હોત.
શું ખરેખર? હા, ક્રોફોર્ડ આ દલીલ કરે છે, કારણ કે વાયરસે ઉત્ક્રાંતિમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આપણા પોતાના ડીએનએમાં પણ પ્રાચીન વાયરલ ચેપના અવશેષો છે, જે હવે આપણા જીનોમનો ભાગ બની ગયા છે, અને કેટલાક મહત્વના કાર્યો પણ કરે છે, જેમ કે ગર્ભાવસ્થામાં પ્લેસેન્ટાના વિકાસમાં વાયરલ જીન્સનો ફાળો છે.
આ તો અદ્ભુત કહેવાય. તો આ બધી માહિતી, આ સમજ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ઘણી બધી રીતે. સૌથી પહેલા તો આપણે સ્વાસ્થ્ય સંબંધિત વધુ જાણકાર નિર્ણયો લઈ શકીએ. રસી કેમ લેવી જોઈએ, એ કેવી રીતે કામ કરે છે, એન્ટીબાયોટિક શરદી ખાંસીમાં કેમ કામ નથી કરતી, આ બધી સમજ વધે.
બરાબર. બીજું,
જાહેર આરોગ્યના સમાચારોને આપણે વધુ સારી રીતે સમજી શકીએ. જ્યારે કોઈ નવા વેરિયન્ટની વાત આવે કે હર્ડ ઇમ્યુનિટીની વાત આવે, તો આપણને એનો અર્થ ખબર હોય. આપણે ગભરાઈ જવાને બદલે સાચી માહિતીના આધારે જોખમનું મૂલ્યાંકન કરી શકીએ.
ત્રીજું, મને લાગે છે કે વૈશ્વિક જોડાણની સમજ વધે છે. કેવી રીતે દુનિયાના એક ખૂણામાં જંગલ કપાવવાથી આપણા પોતાના શહેરના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે એ સમજાય.
બિલકુલ. અને ચોથું, કેન્સર જેવા રોગો પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાઈ શકે છે. જ્યારે ખબર પડે કે અમુક કેન્સર પાછળ વાયરલ કારણ હોઈ શકે છે, ત્યારે એચપીવી જેવી રસીનું મહત્વ સમજાય છે અને એને અપનાવવાનું પ્રોત્સાહન મળે છે.
તો આખી ચર્ચાના અંતે તમારા માટે મુખ્ય બોધપાઠ શું રહ્યો?
મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે વાયરસને માત્ર દુશ્મન ગણવાની ભૂલ ન કરવી જોઈએ. એ આપણા જૈવિક વિશ્વના, શું કહેવાય, સહલેખક જેવા છે. એમને માત્ર રોગના કારક તરીકે જોવાને બદલે ઉત્ક્રાંતિના ચાલકબળ અને ઇકોસિસ્ટમના એક અભિન્ન ભાગ તરીકે સમજવા ખૂબ જરૂરી છે.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત, વાયરસની પેલી અદ્ભુત અનુકૂલન ક્ષમતા અને એની સામે આપણી રોગ પ્રતિકારક શક્તિની જે જટિલતા અને તાકાત છે એ છે. એ ખરેખર એક સતત ચાલતી જૈવિક લડાઈ છે, અને આ લડાઈમાં વિજ્ઞાન, સમાજ અને વૈશ્વિક સહકાર જ આપણા શ્રેષ્ઠ સાધનો છે. ક્રોફર્ડના પુસ્તકો આપણને આ અદૃશ્ય પણ બધે જ હાજર દુનિયાને સમજવાની એક ચાવી આપે છે.
હા, અને એ વિચારવા પ્રેરે છે કે ભવિષ્ય કેવું હશે.
બરાબર. એક અંતિમ વિચાર જે મનમાં રહી જાય છે, જેમ વાયરસે ભૂતકાળમાં આપણા ઉત્ક્રાંતિને ઘડ્યો, તેમ ભવિષ્યમાં માનવતા અને વાયરસ વચ્ચેનો સંબંધ કેવો હશે? શું આ સહ ઉત્ક્રાંતિની દોડ આમ જ ચાલતી રહેશે, કે પછી આપણે સહજીવનનો કોઈ નવો રસ્તો શોધી શકીશું? વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.